નમસ્તે. શ્રી અરવિંદ સાધના કેન્દ્રમાં શ્રી શરદભાઈનું અને આપ સર્વેનું સ્વાગત છે. આપણે બધા જાણીએ છીએ કે શરદભાઈ શ્રી અરવિંદ સોસાયટી ગુજરાત સર્કલના પ્રમુખ છે, પણ એ સિવાય આજે આપણે જ્યારે સાવિત્રીનો સબ્જેક્ટ પસંદ કર્યો છે ત્યારે એમની ઓળખાણ એક જુદી રીતે મને આપવાની ઈચ્છા છે. જે લોકો ગુજરાતમાંથી પૂજાલાલજી સાથે પત્રવ્યવહાર કરતા હતા એનું એક પુસ્તક બહાર પડ્યું છે પરમ સાનિધ્યમાં. આ પુસ્તકમાં શરદભાઈ જ્યારે એકદમ યુવાન હતા ત્યારથી એમણે પૂજાલાલજી સાથે જે પત્રવ્યવહાર કર્યો એના લગભગ 20-એક પત્રો છે. હું માત્ર પહેલો પત્ર વાંચીશ જેથી આપને ખ્યાલ આવશે કે એમનો સાવિત્રી વિશેનો સ્ટડી કેટલો ઊંડાણપૂર્વકનો છે. તારીખ 25-1-1975. પરમ મિત્ર ભાઈ શરદ, તમે ઉભય ભાઈઓએ શ્રી અરવિંદના મહાકાવ્યના કાર્યને પોતાનું બનાવ્યું છે તે તો ક્યારનું એ અનુભવમાં આવી ગયું છે, પરંતુ હવે તમારી સાવિત્રી ઉપરની મમતા તમારે તેમજ અમારે માટે ફળવા માંડી છે. એનું ખરું ફળ તો તમારા આત્મામાં સાવિત્રીની ચેતનાના સત્કાર્ય રૂપે પ્રગટ થવા માંડ્યું છે. તેમ ઉત્તરોત્તર તે વધારે ને વધારે પ્રગટ થતું જશે જ. દિવ્ય સ્પર્શો દિવ્યતાને જગાડ્યા વગર રહેતા નથી. એક રીતે કહીએ તો આવા વધતા જતા સ્પર્શો આપણા આત્મવિકાસનો મહાન સાધન બનતા રહે છે અને આપણે આપણા પ્રભુની સાથે મીઠા સંબંધમાં આવી જઈએ છીએ. આમ થતાં જીવનમાં સુખ શાંતિ સહજ બની જાય છે. પગલે પગલે પથદર્શક પ્રકાશ મળતો રહે છે. પ્રેમ ભાવ હૃદયમાં ઉલ્લાસ તો બની જઈ પ્રભુના પિયુષો પાતો રહે છે. ટૂંકમાં આપણી અંદર પરમાત્માનો સત્યયુગ શરૂ થઈ જાય છે અને આપણે પ્રભુના કાર્ય માટેનું કેન્દ્ર કહો તો કેન્દ્ર અને ઓજાર કહો તો ઓજાર બની જઈ પ્રભુની પરમ ઈચ્છા જીવનમાં અને જીવન દ્વારા જગતમાં સ્વાભાવિક રીતે સિદ્ધ કરવાનું સદભાગ્ય સેવતા બની જઈએ છીએ. લિખિત ભગવદીય પૂજાલાલના જય શ્રી અરવિંદ નીરા. મને લાગે છે આનાથી વિશેષ આપણે એમની ઓળખ નાહી આપવાની અને આપણને સાવિત્રીનો રસાસ્વાદ કરાવે તેવું આપણે એમને વિનંતી કરીએ છીએ.
મુરબ્બી શ્રી મનીમભાઈ, ભાઈ શ્રી યોગેશ ખાનજી અને આપ સર્વ સાવિત્રીના પ્રેમીજનો, યોગેશભાઈએ પૂજાલાલને યાદ કરાવી આપી. એક અનોખો સંબંધ હતો. યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયામાં હું અભ્યાસ કરતો હતો અને પ્રથમ મધર ઇન્ડિયાનો અંક મારી પાસે આવ્યો એમાંથી લોસ એન્જલસની અંદર શ્રી અરવિંદ કેન્દ્ર ઇસ્ટ વેસ્ટ કલ્ચરલ સેન્ટર હતું, એની સાથે સંબંધ થયો અને એ રીતે પૂજાલાલજીએ સાવિત્રીનું ટ્રાન્સલેશનનું સમશ્લોકી ટ્રાન્સલેશનનું જે કાર્ય ઉપાડ્યું હતું એની જાહેરાત વાંચી. એ જાહેરાત કંઈક મારા હૃદયની અંદર કંઈક આંદોલનો ઊભા કર્યા અને મેં પૂજાલાલજીને લખ્યું કે આપ આવું મહાન ભગીરથ કાર્ય કરી રહ્યા છો એ જાણી મને પુષ્કળ આનંદ થાય છે અને હું અહીં આગળ લોસ એન્જલસમાં છું. આપે જે જાહેરાત આપી છે તે વખતે 36 રૂપિયાની અંદર 6 અંકો આપવાની વાત હતી, પણ હું તો અહીંયા આગળ અમેરિકામાં રહું છું અને આપને ત્યાંથી અહીંયા મોકલાવવાનો ખર્ચ પોસ્ટેજનો જ ઘણો બધો થાય, એટલે હું આ સબસ્ક્રિપ્શન તો મોકલાવું છું પણ સાથે સાથે જે કંઈ અમેરિકા માટે અથવા તો આ રીતે પોસ્ટેજ રીતે મોકલવા માટે જે કંઈ ખર્ચો થાય તે મને જણાવશો તો હું એ મોકલી આપીશ. અને તરત 15 દિવસની અંદર એમનો કાગળ આવ્યો. તમે આ રીતે અભ્યાસ કરો છો અને આવી રીતે સાવિત્રીના પ્રેમી છો અને તમે વિદ્યાર્થી છો એટલે વિદ્યાર્થીને તો મારી પાસેથી કંઈ લેવાનું પણ હોય નહીં, એટલે હું તમને આ અંકો મોકલતો રહીશ અને તમે ત્યાં રહીને આનો અભ્યાસ કરશો એવી મને પૂરેપૂરી ખાતરી છે. ત્યાં લોસ એન્જલસ સેન્ટરમાં હું જતો હતો અને એથી પણ આગળ અહીંથી 2 પુસ્તકો છે રવિન્દ્રના લઈ ગયા. મારા નાનપણથી રવિન્દ્રના સાહિત્ય સાથે મારો પરિચય છે. ત્યાં આગળ બર્કલીની અંદર, બર્કલીમાં પહેલો અભ્યાસ કરતો હતો કેલિફોર્નિયામાં, તો ત્યાં આગળ એક બુકશોપ મને મળી અને બુકશોપમાં પહેલા જેને એડિશન કહીએ સાવિત્રીના જે 1950 અને 1954માં પબ્લિશ થયેલા તે મેં જોયા. આઈ કુડ નોટ રેઝિસ્ટ માય સેલ્ફ, હું મારી જાતે રોકી શક્યો નહીં અને તરત જ એ મેં ખરીદી લીધા અને તમે જાણો છો કે અહીંના પૈસા લઈને ત્યાં જવાનું હોય, પણ આઈ કુડ નોટ રેઝિસ્ટ માય સેલ્ફ, એટલે આ રીતે આપણે યાદ કરાવી પૂજાલાલજીની. તો આ સંસ્મરણો જરા વાગોળીએ અને પછી આપણે આગળ ચાલીએ. ત્યાર પછી પૂજાલાલજી સાથેનું મારે અહીંયા આવવાનું થયું અને પૂજાલાલજી સાથે પણ એ સંબંધ છેક સુધી ચાલુ રહ્યો અને પૂજાલાલજીના દિવંગત થયા પછીથી એમના સર્વ પુસ્તકો બધા જ એ પણ વડોદરાથી પબ્લિશ કરવાનું, એટલે કે ફરીથી પબ્લિશ કરવાનું સંસ્કરણ, નવું સંસ્કરણ કરવાનું મારે ભાગે આવ્યું. એમના જે 6 પુસ્તકો હતા એ 6 પુસ્તકોનું એક ગ્રંથમાં સૌથી પહેલાં 1985 કે 86 કે 88માં કર્યું, એ મોટું ગ્રંથ તે વખતનો છે. અને ત્યાર પછીથી એની જ્યારે શતાબ્દી આવી પૂજાલાલજીની ત્યારે ફરીથી આશ્રમ તરફથી એ ફરીથી પબ્લિશ કરવાનું, તે પણ વડોદરાની અંદર જ એ છપાવ્યું હતું અને વડોદરાની અંદર જ મેં એનું સંસ્કરણ કર્યું હતું. એટલે આ રીતે પૂજાલાલજીની આપણે યાદ દેવડાવી એ પવિત્ર સ્મરણોને વાગોળીને આપણે સાવિત્રીનું સત્સંગ શરૂ કરીએ. મને ખૂબ આનંદ છે કે અમદાવાદની અંદર આ સેન્ટરની અંદર મારે આવવાનું થયું છે. એ આનંદ એટલા માટે છે કે સાવિત્રીના ઉડાણની અને એની ગહનતાની અને એની ઉત્તમતાની તો વાત આપણે કંઈ અંશે જ કરી શકવાના છીએ, પણ એ એક શ્રી માતાજી અને શ્રી અરવિંદના ગુણગાન ગાવા માટેનું આ એક સાધન છે અને એ ગુણગાન ગાઈ અને એમની ઊંચાઈ અને એમની ઉત્તુંગતાને કંઈક અંશે આપણી અંદર સ્પર્શ કરવાનું જે એક તક આ કેન્દ્રએ મને આપી છે એ બદલ હું એમનો ઘણો ઋણી છું. ગોપિકા ગીતની અંદર ગોપીઓ ગાય છે, તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિ ભિરીડિતમ કલ્મષાપહમ શ્રવણ મંગલમ શ્રીમદાદતમ ભુવિ ગૃહંતિ તે ભૂરિદાજનઃ. તવ કથા અમૃતમ, તારી કથા અમૃતમય છે. તપ્ત જીવનમ, જે લોકો પીડિત છે તેને જીવન આપનારી છે. તપ્ત જીવનમ કવિ ભિરીડિતમ, કવિઓએ જેનું ગાન કરેલું છે. કલ્મષાપહમ, પાપને દૂર કરનારી છે. શ્રવણ મંગલમ, સાંભળવાનું ગમે છે. શ્રીમદાતતમ ભુવિ ગૃહંતિ તે ભૂરિદા જનઃ, જે લોકો તારો યશ, નિર્મળ યશ આ પૃથ્વી ઉપર ગાય છે તે મોટા દાનીઓ છે. એટલે આ એક માતાજીનો અને શ્રી અરવિંદની ગુણગાન અને એમના ગાન કરવાનો જે તક આપી એ બદલ હું ધન્યતા અનુભવું છું અને આપ સર્વને પણ એની અંદર આમંત્રિત કરું છું. સાવિત્રી એક મહાગ્રંથ છે. શ્રી અરવિંદે જે છેલ્લા કમ્પ્લીટ વર્ક્સ બહાર પડ્યા છે એના 36 વોલ્યુમમાં એક વોલ્યુમ એટલે બે વોલ્યુમ તરીકે સાવિત્રીનું સંસ્કરણ કરવામાં આવ્યું છે. એ આ 35-36 વોલ્યુમનો નિચોડ છે. એમના જીવનનો સારભૂત તત્વ છે. એમણે જે કંઈ સાધના કરી છે, એમની 40 વર્ષની સાધના દરમિયાન એમણે જે કંઈ અનુભવ્યું છે, જોયું છે, અને એના આધારે એમણે જે ભવિષ્ય દર્શન કર્યું છે, અને ભવિષ્ય દર્શનની સાથે સાથે એ ભવિષ્યને ચરિતાર્થ કરવા માટે ભગીરથ સાધના 40 વર્ષ સુધી કરી છે, એ સર્વનો સારભૂત તત્વ સાવિત્રી છે. એટલે સાવિત્રીને આપણે જરા જુદા શબ્દોની અંદર વર્ણવીએ તો એમની આધ્યાત્મિક આત્મકથા છે. ઇટ ઇઝ એ સ્પિરિચ્યુઅલ ઓટોબાયોગ્રાફી ઓફ શ્રી અરબિંદો. માતાજીએ તો એના પુષ્કળ વખાણ કર્યા છે, આપણને બધાને ખબર છે. એ સાથે સાથે વિશ્વના આ વાતાવરણની અંદર શ્રી માતાજી અને શ્રી અરવિંદે પ્રથમ વખત જીવનને દિવ્ય બનાવવાનો યોગ ચાતરી આપ્યો છે. હ્યુ ધ વે ઓફ ઇમોર્ટાલિટી, અમરત્વનો માર્ગ આપણને કંડારી આપ્યો છે. અને એ અમરત્વના માર્ગને માટે જે યોગ, જે સાધના, જે ડિસિપ્લિનની જરૂર છે એ માતાજીને શ્રી અરવિંદે સહયોગી બનીને એ યોગ આ પૃથ્વી ઉતારી આણ્યો છે, એને માર્ગ ચાતરી આપ્યો છે. તો એ યોગ ભવિષ્યની અંદર આપણી અંદર બીજ રૂપે આ સાવિત્રી મારફતે આપણને રોપી આપ્યો છે. અને એના દ્વારા જો આપણે માનવ જાત જો એની સાથે કોલેબોરેશન કરે, એની સાથે સહયોગ કરે, તો આ દિવ્ય જીવનની સ્થાપના આ પૃથ્વી ઉપર થઈ શકે છે. આપણે સર્વ જાણીએ છીએ કે અત્યાર સુધીની આધ્યાત્મિકતા અને હવે પછીની આધ્યાત્મિકતા એમાં જો મોટામાં મોટો ડિફરન્સ હોય, ફેરફાર હોય, તો એ છે કે અત્યાર સુધીની આધ્યાત્મિકતા એ પરલોક માટેની હતી. આ પૃથ્વી ઉપર પરમાત્માનો પૂર્ણ આવિર્ભાવ થઈ શકે નહીં. આ અજ્ઞાનમય જગત છે, એની અંદર પૂર્ણ જ્ઞાન અને પૂર્ણ દિવ્યતા લાવી શકાય નહીં, એ અત્યાર સુધીની આધ્યાત્મિકતાનો મુખ્ય સૂર રહેલો છે. ઉપનિષદોની અંદર એકોહમ બહુશ્યામની વાર્તા કરી છે. એ સંકલ્પ છે એકોહમ બહુશ્યામ. એકોહમ બહુશ્યામ એ કોણ સંકલ્પ કરે છે? પરમ પરમાત્મા, ધ સુપ્રીમ, એ સંકલ્પ કરે છે કે હું એક છું, તે બહુરૂપ બનું. એની અંદર બધું જ આવી જાય છે. એણે સંકલ્પ કર્યો છે કે હું આ બહુરૂપ બનેલો છું, પણ એ બહુરૂપ અત્યારે તો અજ્ઞાનમય છે, પણ એ પૂર્ણ જ્ઞાનમય બને એવી પણ સંકલ્પના એની અંદર નિહિત છે, એની અંદર ગૂઢ રીતે રહેલી જ છે. તો એ આ ઉપનિષદોની પરમ તત્વ પરમ પરમાત્માની જે સંકલ્પના છે એ સંકલ્પનાને અત્યાર સુધી આપણી આધ્યાત્મિકતાની અંદર આપણે એને દૂર રાખેલી છે. શ્રી અરવિંદ પ્રથમ વખત આ વિશ્વની અંદર આપણને કહે છે કે જો પરમાત્માનો આ સંકલ્પ હોય તો એ સંકલ્પ ચરિતાર્થ થવો જ જોઈએ, અને એ થવા માટે આપણે જે કંઈ કરવાનું છે તે સાધના આપણે કરવી જોઈએ, અને એ સાધનાને ચરિતાર્થ કરવાને માટે પ્રથમ વખત આપણને પૂર્ણ યોગની દીક્ષા આપી છે. પૂર્ણ યોગ આપણને બનાવી આપ્યો છે માતાજીને શ્રી અરવિંદે ભેગા થઈને, અને એ યોગની દીક્ષા પૃથ્વીને આપી છે. આપણે તો આપણી કેપેસિટી પ્રમાણે આપણા એના પ્રમાણે આપણે એને સ્વીકારી શકીએ, હજુ વાર લાગશે. આપણે કદાચ બે ત્રણ જન્મો લેવા પડશે એના માટે, દીક્ષિત થવા માટે. પણ શરૂઆત થઈ ગઈ છે, આપણી અંદર બીજ વવાઈ ગયું છે, અને એ બીજ વવાઈ ગયું છે એટલું જ પૂરતું છે. તો સાવિત્રી આ ગ્રંથ, આ જે મહાયોગ છે, પૂર્ણ યોગ છે, એ પૂર્ણ યોગનું શાસ્ત્ર છે, અને એટલા માટે આપણે એને ભવિષ્યનો વેદ કહી શકીએ છીએ. કારણ કે અત્યાર સુધીની આધ્યાત્મિકતા વેદની અંદર અનેક રીતે વર્ણવવામાં આવેલી છે, છતાં પણ મધ્યયુગોની અંદર એ જરા એક આડે રસ્તે ચડી ગઈ હતી. પણ શ્રી અરવિંદ વેદથી પણ આગળ જઈ અને એ પરમ તત્વને અહીં આગળ પૃથ્વી ઉપર લઈ આવવું અને એના દ્વારા દિવ્ય જીવનની સ્થાપના કરવી, એ પ્રકારનો એક નૂતન યોગ, પૂર્ણ યોગ જેને શ્રી અરવિંદે નામ આપ્યું છે, એની વાત આપણને કરે છે. અને એનો સાર, એનું વિસ્તારપૂર્વકનું વર્ણન આપણને આની અંદર મળે છે. એટલે અત્યાર સુધીની આપણી આધ્યાત્મિકતાનું ઉદ્ગમ સ્થાન, આપણી સર્વ આધ્યાત્મિકતાનું ઉદ્ગમ સ્થાન વેદ રહેલું છે. મધ્યયુગોની અંદર એ છે આડે રસ્તે ચાલી ગયું હતું, પણ હવે પછીનો જે પૂર્ણ યોગ છે એ પૂર્ણ યોગનું શાસ્ત્ર આ છે. એટલે જો આપણે એમ કહીએ કે અત્યાર સુધીની આધ્યાત્મિકતા વેદ ઉપર આધારિત છે, તો હવે પછીની આધ્યાત્મિકતા, પૂર્ણ યોગની આધ્યાત્મિકતા એ સાવિત્રી ઉપર આધારિત છે, અને એટલે એ એક વિશિષ્ટ પ્રકારનું દર્શન છે, વિશિષ્ટ પ્રકારનું પુસ્તક છે, ગ્રંથ છે. અને એના જેટલા એની અંદર આપણે અવગાહન જેટલું કરી શકીએ એટલું અઘરું છે, એટલું આપણને વારંવાર એની અંદર અવગાહન કરવાનું મન થાય એવા પ્રકારનો આ ગ્રંથ છે. હવે એને નામ આપ્યું છે સાવિત્રી. સાવિત્રી આમ સામાન્ય રીતે મહાકાવ્યોની વાત કરીએ તો મહાકાવ્યોની અંદર જે મુખ્ય નાયક કે નાયિકા હોય એના આધાર ઉપર રઘુવંશ, મહાકાવ્ય, આવા બધા મહાકાવ્યોના નામ આ રીતે મૂકવામાં આવે છે. તો એ અર્થની અંદર સાવિત્રીને આજુબાજુ, સાવિત્રીને કેન્દ્રમાં રાખીને જે આખું એ વર્ણન કરવામાં આવ્યું છે એ રીતે આ સાવિત્રી મહાકાવ્ય એ સાવિત્રી નામ યથાર્થ રીતે ઠરે છે. પણ એની અંદર વધારે ગૂઢ તત્વ રહેલું છે, કારણ કે સાવિત્રી એ સૂર્યનારાયણની પુત્રી છે, અને સૂર્યનારાયણ, સૂર્ય એ સૂર્ય આત્મા જગતસ્થસુષ્ઠ, એટલે જેમ આ સંપૂર્ણ જગતનો આવિર્ભાવ મહલોકમાંથી, શ્રી અરવિંદે જેને અતિમનસ કહ્યું છે એ અતિમનસમાંથી થયેલો છે, તેમ એ અતિમનસનો પ્રતિનિધિ ભૌતિક જગતની અંદર એ સૂર્ય છે. સૂર્ય એ અતિમનસનું પ્રતીક છે, પણ એ પ્રતીક રૂપે આપણી સમક્ષ આ ભૌતિક સૂર્ય તરીકે આપણી સમક્ષ આવેલો છે. એટલે જ્યારે આપણે સૂર્યની પુત્રી જ્યારે કહીએ છીએ ત્યારે એ પરમ તત્વની દીકરી, એ પરમ તત્વની પરમ શબ્દ, એ પરમ શબ્દ રૂપે આપણી સમક્ષ આવે છે. અને પરમ શબ્દ વેદના અનુસંધાનની અંદર શબ્દ એ હંમેશા સર્જન કરનારો હોય છે. ઓમકારમાંથી આ સમગ્ર જગત આવિર્ભાવ પામ્યું છે એવી આપણી સમજ છે. તો એ પરમ શબ્દમાંથી આ એક નવું સર્જન અહીંયા આગળ શ્રી અરવિંદે કરવાનો પ્રયત્ન કર્યો છે. એ પરમ શબ્દ એ સાવિત્રી છે. સાવિત્રીના 11મા બુકની અંદર પરમ પરમાત્માએ 4 વખત સાવિત્રીને જે ઉદ્બોધન કરેલું છે એમાં ઓ ઇન્કાર્નેટ વર્ડ, અવતારિત શબ્દ, તું એક શબ્દ તરીકે અહીંયા આગળ અવતરિત થયેલી છે. તું એ પરમ તત્વને, એ પરમ શબ્દને, એ પરમ સર્જનને અહીંયા આગળ લઈ આવવા માટે અવતરિત થયેલી છે. એટલે એ પરમ શબ્દ જે નવા સર્જનનું બીજ છે, જેમ ઓમકાર આ સમગ્ર જગતનું બીજ છે, તેમ આ પરમ શબ્દ સાવિત્રી એ પરમ શબ્દ રૂપે આપણી સમક્ષ આવે છે. અને તે ભવિષ્યના સર્જનને માટે પોતે એક આંદોલન લઈને આવે છે. એટલે આ સાવિત્રી એ અર્થની અંદર સાવિત્રીને અનુલક્ષીને સાવિત્રીની જીવન કથાની આજુબાજુ એક પ્રતીકાત્મક રૂપે લખાયેલું મહાકાવ્ય હોવા ઉપરાંત એ પરમ પરમાત્મામાંથી આવેલો સર્જક શબ્દ છે. અને એ સર્જક શબ્દ ભવિષ્યનું સર્જન આપણે સમક્ષ કરી શકે, દિવ્ય જીવનનું સર્જન કરી શકે, એટલા માટે શ્રી અરવિંદે એને પરમ તત્વમાંથી એને નીચે લઈ આવ્યા છે અને આપણી સમક્ષ મૂકી આપ્યું છે. તો આ સાવિત્રીનો અર્થ એક સર્જક પ્રતિભા તરીકે, એક સર્જક શબ્દ તરીકે છે. અને એ સર્જક શબ્દ આપણી સમક્ષ આવ્યો છે કારણ કે એ નવું સર્જન કરવા જઈ રહ્યો છે. અને એ નવું સર્જન એટલે દિવ્ય જીવનનું સર્જન, માનવમાંથી અતિમાનવનું સર્જન. અને એને માટે જે કંઈ જરૂરી છે એ બધું શ્રી માતાજી કહે છે તે પ્રમાણે આ પુસ્તકની અંદર છે. એટલે સાવિત્રીની પાછળ આ એક ગૂઢ રહસ્ય રહેલું છે કે એ પરમ સર્જક શબ્દ છે, પરમ સર્જક આંદોલન છે. અને એ દિવ્ય જીવનનું સર્જન કરવાને માટે આપણે સમક્ષ શ્રી અરવિંદે મૂકી આપ્યું. પુસ્તકની ચર્ચા કરીએ તો પુસ્તક લગભગ 24,000 પંક્તિઓની અંદર લખાયેલું છે. આપણા બધા વેદ ખરા ને, એ વેદ 4 વેદ કહેવાય છે, પણ એમાં મુખ્ય વેદ ઋગ્વેદ જ છે. અને ઋગ્વેદના મંત્રો કેટલા છે? 10,000 ને 500 એટ ધી મોસ્ટ. એટલે તમે મંત્રને 2 પંક્તિઓની અંદર ગણો, અનુષ્ટુપ્તિને જેમ 2 લાઈનો હોય છે પંક્તિઓ તરીકે ગણીએ તો 20,000 પંક્તિઓ થાય વેદની. આ 24,000 પંક્તિઓમાં છે અને તે પણ અધૂરું છે. એની અંદર જે બધી વસ્તુઓ છે તે પણ એ પ્રકાર વેદની અંદર કેટલીક જગ્યાએ જેનું ગૂઢ રીતે વર્ણન કરવામાં આવ્યું છે અને વિસ્તારપૂર્વક અહીંયા આગળ વર્ણન કરવામાં આવ્યું છે. આપણે આગળ જઈશું તેમ એ અર્થની અંદર આનું મહત્વ આવતા યુગને માટે એક વેદ સમાન છે. એટલે પુસ્તકની વાત કરીએ તો 24,000 પંક્તિઓની અંદર આપણને આ પુસ્તક આપવામાં આવ્યું છે. એના 49 સર્ગો છે. 49માંથી જો આપણે છેલ્લો સમરી, પ્રોલોગ, એપિલોગ, આઈ મીન પ્રોલોગ છે, એ પ્રોલોગને બાદ કરીએ તો 48 કેન્ટો થયા. અને 48 કેન્ટોના 2 મુખ્ય વિભાગ છે. આમ તો 3 વિભાગમાં વેચાયેલું છે, પણ એના 2 મુખ્ય વિભાગ કરીએ તો પહેલો વિભાગ 24 સર્ગોનો એ રાજા અશ્વપતિનો યોગ છે. એટલે સાવિત્રીના લગભગ અડધા ભાગની અંદર રાજા અશ્વપતિના યોગનું વર્ણન કરવામાં આવ્યું છે. અને એ અડધા ભાગ પછીથી બાકીના 24 સર્ગોની અંદર સાવિત્રીની કથા આગળ ચાલે છે. સાવિત્રીની કથા એ કોઈ કથા કેવળ નથી, એ એક પ્રતીકાત્મક દર્શન તરીકે આપણને આપવામાં આવેલું છે. પણ એ કથા પણ બીજા અડધા ભાગની અંદર, બીજા 24 સર્ગોની અંદર આગળ વધે છે. અને એનું જે જીવન કાર્ય છે એ જીવન કાર્યનું વર્ણન એની અંદર કરવામાં આવ્યું છે. તો જે હું એમ્ફેસિસ જે બહાર મૂકવા માંગુ છું તે એ છે કે રાજા અશ્વપતિનો યોગ સાવિત્રીના અડધા ભાગની અંદર વર્ણન કરવામાં આવ્યો છે. અને રાજા અશ્વપતિનો યોગ એટલે કોનો યોગ? અમે બધા જાણીએ છીએ કે શ્રી અરવિંદે પોતાના યોગની વાત કરી છે, એટલે પોતાના યોગના વિસ્તાર પૂર્વકના વર્ણનો આ પ્રથમ ભાગની અંદર આપણને મળે છે, 24 સર્ગોની અંદર મળે છે. શ્રી અરવિંદે પોતે લખેલું છે કે આ રાજા અશ્વપતિનો યોગ 3 વિભાગની અંદર વહેંચવામાં આવેલો છે. પહેલા 2 કેન્ટો, પહેલા 2 જે સર્ગો છે એ પ્રતિકાત્મક ઉષા અને બુદ્ધાનો પ્રશ્ન એ 2 વાત કરીએ તો ત્યાર પછીના જે પ્રથમ બુકના 3 સર્ગો છે, રાજા અશ્વપતિનો યોગ, ગૂઢ જ્ઞાન અને બીજો ભાગ અશ્વપતિના યોગનો, તે એનો પ્રથમ ભાગ છે. રાજા અશ્વપતિના યોગનો પ્રથમ ભાગ એ આ 3 કેન્ટોની અંદર વર્ણવવામાં આવ્યો છે. આપણે એને જરા જુદી ભાષાની અંદર કહેવું હોય તો આપણે એમ કહી શકીએ કે આ કેન્ટોની અંદર રાજા અશ્વપતિ સ્વરાટ બન્યો છે એની કથા આવે છે. કથા નથી, ઇટ ઇઝ નોટ એટ ઓલ એ નેરેટિવ, પણ રાજા અશ્વપતિના અનેક પ્રકારના અનુભવો અને ઊંચા ઊંચા પ્રકારના અનુભવો સીધે સીધા આપણી સમક્ષ મૂકી દેવામાં આવ્યા છે. એટલે આ રાજા અશ્વપતિનો યોગનો પ્રથમ ભાગ છે. બીજા ભાગની અંદર, સેકન્ડ બુકની અંદર 15 સર્ગો છે, 15 કેન્ટોસ છે, અને 15 કેન્ટોની અંદર, 15 સર્ગોની અંદર રાજા અશ્વપતિને આ જગતની પાછળ રહેલા જગતો છે એ જગતોની અંદર યાત્રા કરતો વર્ણવવામાં આવ્યો છે. શરૂ કહે છે કે રાજા અશ્વપતિના યોગનો આ બીજો વિભાગ છે કે જેની અંદર આ જગતની અંદર દિવ્યતાનું સ્થાપન કરવા માટે શ્રી માતાજીએ એજન્ડાની અંદર એક જગ્યાએ લખ્યું છે, વાત કરી છે કે આ યોગની પૂર્ણ ચરિતાર્થતાને માટે 3 વસ્તુઓ આવશ્યક છે. પ્રથમ એ પરમ તત્વ, જેને શ્રી અરવિંદ અતિમનસ કહે છે, મહર્લોક આપણા વેદની અંદર કહેવામાં આવ્યું છે, એનું સંપૂર્ણ જ્ઞાન અને શક્તિ માણસ પાસે હોવા જોઈએ, એ પ્રથમ જરૂરિયાત છે. પણ એ જરૂરિયાત તમને આધ્યાત્મિક અનુભવ આપી શકે છે. તમે એ કક્ષાએ ઉપર આરોહણ કરી શકો છો, પણ જીવનને દિવ્ય બનાવવા માટે એ જ્ઞાન અને શક્તિને અહીં પૃથ્વી ઉપર ઉતારી લાવવાની જરૂર પડે છે. પણ પૃથ્વી અને એ દિવ્ય લોક, એ બેની વચ્ચે આ ગૂઢ જગતો રહેલા છે, ઓકલ્ટ જગતો રહેલા છે, એ ગૂઢ જગતોનું જ્ઞાન પ્રાપ્ત કરવું એ પરમ જ્ઞાન અને શક્તિ એના પૃથ્વી ઉપરના સંક્રમણને માટે, એના પૃથ્વી ઉપર અવતારણાને માટે આ ગુહ્ય જ્ઞાનની પણ જરૂરિયાત છે. એટલે શ્રી માતાજી કહે છે કે બીજી જરૂરિયાત છે આ ગુહ્ય ઓકલ્ટિઝમની, પણ એ ઓકલ્ટિઝમ મસ્ટ બી અંડર ધી સુપ્રીમ, એ આ પરમ તત્વના આધારે, પરમ તત્વના નીચે રહીને એ ઓકલ્ટિઝમ પોતે જો એ શક્તિ અને જ્ઞાનને ટ્રાન્સમિટ કરી શકે તો એ પૃથ્વી ઉપર આવવાને માટે તૈયાર થઈ શકે. પણ એ પણ જરૂરિયાત છે, અને તે શું છે તો કે આ પૃથ્વીના જે ગુણધર્મો છે, ભૌતિક તત્વના ગુણધર્મો છે, એ ગુણધર્મોની અંદર એને લઈ આવવાનું છે. ઓકલ્ટ જગતો પોતે એ શક્તિ અને જ્ઞાનનું સંક્રમણ કરી શકે અહીંયા આગળ લઈ આવવા માટે, ઓકલ્ટ જગતોમાંથી એ આવી શકે છે, પણ ભૌતિક જગતની અંદર એ જો આકાર લઈ શકે, એનું રૂપ ધારણ કરવાને માટે ભૌતિક નિયમોને બદલવાની જરૂર પડે છે. એટલે જુદા અર્થની અંદર જેને કહીએ કે સાયન્સ ઓફ મેટર, ઓકલ્ટ સાયન્સ ઓફ મેટર ઇઝ ઓલ્સો રિક્વાયર્ડ ઇન ઓર્ડર ટુ ચેન્જ ધીસ આને બદલવાને માટે એની પણ જરૂર છે. એટલે ત્રણ વસ્તુઓની જરૂર આ યોગની પૂર્ણ ચરિતાર્થતા માટે જરૂરી છે. એમાં પરમ તત્વ તો એના વગર તો આગળ કશું થઈ જ ના શકે, બીજું આ ઓખલ્ટ જગત, અને ત્રીજું આ ભૌતિક નિયમો. તો જ શરીરની અંદર એ દિવ્ય તત્વનો આવિર્ભાવ થઈ શકે. આ વાત એજન્ડાની અંદર મદાજીએ છે, મદાજીએ લખી. તો આજે બીજો બુક છે, બીજું પર્વ છે, એ બીજા પર્વ 15 ખંડોની અંદર, 15 સર્ગોની અંદર શ્રી અરવિંદે આ જે ઓકલ્ટ જગતો છે, ગુહ્ય જગતો છે, આ જગતની આગળ રહેલા જગતો છે એના નિયમો, એનો અભ્યાસ, એ આપણા જીવનની અંદર, આપણા જગતની અંદર, આપણા તત્વની અંદર શું કાર્ય કરે છે એ વર્ણવ્યું છે. વેદાંત આપણી આધ્યાત્મિક પરંપરા, અને આ જે આખી આધ્યાત્મિકતાની સર્વગ્રાહી વાત છે, એમાં ડિફરન્સ એ છે કે આપણી પરંપરાની અંદર પણ આપણે આવા જગતો છે એમ માનીએ છીએ, પણ એ જગતો આપણા જગતની અંદર આવી અને આપણી ઉત્ક્રાંતિની અંદર ભાગ લે છે એ વાત જે ટ્રેડિશનલ વેદાંત છે એની અંદર નથી, ગૂઢ રીતે રહેલી છે. પણ એ જગતો આપણા સાયકિક, આપણા આપણા અસ્તિત્વની અંદર, આપણી વ્યક્તિત્વની અંદર નવા નવા આયામો ઊભા કરે છે અને એના દ્વારા આપણને આગળ લઈ જાય છે. એ વાત એ કડી વેદાંતની અંદર ખૂટે છે. આપણે આ જગતો માન્યા છે, પણ એ જગતો શેને માટે માન્યા છે? વેદાંતની અંદર આપણા કર્મોનો ઉપભોગ કરવાને માટે. એટલે આ આ એક મોટામાં મોટો ડિફરન્સ છે, અને તેને લીધે ઉત્ક્રાંતિનો જે આખું રહસ્ય છે એ ઉત્ક્રાંતિનું રહસ્ય આપણી વેદકાલીન જ્ઞાનની અંદર રહેલું હતું, પણ વર્ષગાળાની અંદર એ આખું ભૂલાઈ ગયું. 10 અવતારોની વાત કરવા છતાં મત્સ્ય, કુર્મ, વરાહ વગેરે અવતારો એ ઉત્ક્રાંતિનું મૂળ છે, એ ઉત્ક્રાંતિ આપણને સૂચવે છે, એ વાત આપણે હોવા છતાં એ આખી વાત ભૂલાઈ ગઈ અને એ વસ્તુને આપણે ન કરી શકીએ. એટલે કે આ જે 15 સર્ગો છે, એ 15 સર્ગોની અંદર આ જગતો, પાછળ રહેલા જગતો, આપણા ભૌતિક જગતની અંદર, આપણી વ્યક્તિતાની અંદર નવા નવા આયામોનું સર્જન કરે છે, અને એ સર્જન દ્વારા આપણે જળ તત્વમાંથી પ્રાણમય તત્વમાં, પ્રાણમય તત્વમાંથી મનોમય તત્વમાં અત્યારે આવ્યા છીએ, અને મનોમય તત્વમાંથી આપણે ધર્મ, આધ્યાત્મિકતા, સૂફી વગેરેનો વિકાસ કર્યો છે અને આપણે અધ્યાત્મ તરફ જઈ રહ્યા છીએ. આ બધું જ કાર્ય એના દ્વારા, આ 15 જે જગતો છે એ જગતો દ્વારા થઈ રહ્યું છે. એટલે એનો અભ્યાસ કરવો, એના ઉપર કંટ્રોલ પ્રાપ્ત કરવો તે જરૂરી છે, કારણ કે તે સિવાય આ રહસ્ય આપણને સમજાય નહીં. આ રાજા અશ્વપતિના યોગનો બીજો ભાગ છે. રાજા અશ્વપતિના યોગનો ત્રીજો ભાગ, ધ બુક ઓફ ધ ડિવાઇન મધર. શ્રી અરવિંદે જગતને માટે શું કાર્ય કર્યું છે? રાજા અશ્વપતિના માધ્યમ દ્વારા શ્રી અરવિંદે પોતાનું જો આત્મકથા લખેલી હોય તો એમણે જીવનને માટે શું કાર્ય કર્યું છે, આ જગતને માટે શું કાર્ય કર્યું છે, એને સમજવા માટે આજે ત્રીજો પર્વ છે. એ ત્રીજા પર્વનું યોગ્ય અનુસંધાન, એનું યોગ્ય અભ્યાસ આપણે માટે જરૂરી છે. શ્રી અરવિંદે જે મહાન કાર્ય, શ્રી અરવિંદે એક જગ્યાએ લખ્યું છે અને વર્ષે એક મેસેજ તરીકે પણ આપવામાં આવ્યો છે, આપણે પરમ તત્વ પાસેથી જે વરદાન માંગ્યું છે એ વરદાન કદાચ જગતની અંદર કોઈ પણ વ્યક્તિએ અથવા તો જગતે માંગ્યું હોય એના કરતાં સૌથી વધારે ઊંચું વરદાન આપણે મા ભગવતી પાસેથી માંગ્યું છે, અને એ વરદાન આ જગતના સ્થૂળ તત્વની અંદર પણ એની શક્તિને ઉતારી લાવવાનું, એની શક્તિનું સિંચન કરવાનું વરદાન છે. એક અંશ, છે એક અણુ સુધી એનું સિંચન કરવાનું વરદાન આપણે મા ભગવતી પાસેથી માંગ્યું છે, અને એને માટે શ્રી અરવિંદે જે ભગીરથ તપસ્યા કરી છે એ તપસ્યાનું કંઈક વિહંગ અવલોકન આપણને થર્ડ બુકની અંદર ધ બુક ઓફ ધ ડિવાઇન મધરની અંદર મળે છે. પછીથી અને એ એ એ બહુ બહુ ઊંચા પ્રકારની કવિતા પણ છે અને ઊંચા પ્રકારનું એક રહસ્યમય વસ્તુ પણ છે. આપણે જ્યારે એની વાત આવશે ત્યારે એ જોઈશું. પછીના જે બે વિભાગ છે એ બે વિભાગની અંદર પ્રથમ વિભાગની અંદર સાવિત્રીનો જન્મ, રાજા અશ્વપતિને ત્યાં એનું બાલ્યપણ, એનો ઉછેર અને એ જે જ્ઞાન પ્રાપ્ત કરે છે અને પછીથી જ્યારે એની વય આવે છે ત્યારે રાજા અશ્વપતિ એને ઉદબોધન કરીને કહે છે કે હવે તું તારો રસ્તો શોધી લે અને એ રસ્તો શોધવાને માટે એ બહાર નીકળે છે, સત્યવાનને મળે છે. એ બધી વાત ચોથા પર્વની અંદર ને પાંચમા પર્વની અંદર કરવામાં આવે છે. આ કવિતા પણ એક ઉત્તમ પ્રકારની કવિતા છે. ચાર સર્ગોની અંદર સાવિત્રીનો જન્મ અને એનું બાલ્યકાળ અને એનું શિક્ષણ વગેરે જે આખું વર્ણન કરવામાં આવ્યું છે એ પણ અદ્ભુત છે. પ્રેમનું પર્વ જ્યાં સત્યવાનને મળે છે અને સત્યવાનની સાથે એનો અનુશીલન થાય છે એ પણ અદ્ભુત કવિતાની અંદર શ્રી અરવિંદે લખેલું છે. અને પછીથી આપણે બધા જાણીએ છીએ તેમ સાવિત્રી પિતાને ઘેર આવીને ડિક્લેર કરે છે કે મેં આ શોધી કાઢ્યું છે અને નારદજી તે વખતે ત્યાં ઉભેલા છે. નારદજી જોઈ લે છે કે આ શું ચાલી રહ્યું છે. એટલે એ બધી કથા આપણે જાણીએ છીએ અને એની અંદર જે બે પર્વો, બે સર્ગો, છઠ્ઠા પર્વના બે સર્ગો, એ બે સર્ગોની અંદર જે જીવનની અને આ જીવનના રહસ્યની જે મીમાંસા કરવામાં આવી છે એ અનેક આયામોથી શ્રી અરવિંદે કરેલી છે. અવતારી કાર્ય તરીકે સાવિત્રી અહીંયા આગળ અવતારી કાર્ય તરીકે શું કરી રહી છે અને અવતારો જ્યારે આવે છે ત્યારે અવતારોને કઈ મુશ્કેલીમાંથી ને કઈ વસ્તુઓમાંથી પસાર થવું પડે છે, આ જીવનનું રહસ્ય શું છે, માનવે પોતે જાતે કરીને અહીંયા આગળ પસંદગી કરેલી છે, અહીંયા આગળ ઉતરી આવવાની, એ વાત શ્રી અરવિંદ આપણને યાદ દેવડાવે છે. અને સાવિત્રીનું જીવન કાર્ય શું છે એનું પણ થોડું વર્ણન કરી અને એ છઠ્ઠું પર્વ આપણને પૂરું કરે છે. ત્યાર પછીથી સાતમું પર્વ આવે છે. સાતમું પર્વ એ યોગનું પર્વ છે. અને પ્રશ્ન થવો જોઈએ અને આપણે પ્રશ્ન આપણી અંદર થવો જોઈએ કે શ્રી અરવિંદે અડધી સાવિત્રીની અંદર પોતાના યોગનું આખું વર્ણન કર્યું, પછી આ સાતમા પર્વની અંદર ફરીથી સાત કેન્ટોની અંદર આ વર્ણન કરવાની ક્યાં જરૂર હતી? આ પ્રશ્ન આપણને થવો જોઈએ અને એનો ઉત્તર આપણે આપણી અંદરથી સાવિત્રીમાંથી સીધે સીધો ન મળે તો આપણી અંદરથી પણ આપણને એ ઉત્તર મળવો જોઈએ. પૂર્ણ યોગ ની ચરિતાર્થતા, પૂર્ણ યોગને નવનું નવું સર્જન કરવા માટે બે તત્વો જરૂરી છે. એક પરમ તત્વની સેન્ક્શન અને બીજી નીચેથી ઉઠતી અભિપ્સા. નિમાપુસ્તક મધર પુસ્તકની અંદર આપણને ખબર છે, પહેલું જ વાક્ય આ છે કે આ ડિફિકલ્ટ વસ્તુને સિદ્ધ કરવાને માટે બે વસ્તુ જરૂરી છે. આપણા અંતરમાંથી ઉઠતી અભિપ્સા તે વૈયક્તિક છે, એ વ્યક્તિ ઉપર આધારિત છે. ઉપરથી આવતી સેન્કશન, ઉપરથી આવતી અનુમતિ, આશીર્વાદ એ વૈશ્વિક છે. શ્રી અરવિંદનો યોગ આ વસ્તુને રિપ્રેઝન્ટ કરે છે, અનુમતિ. પરમ તત્વ પોતે, પરમ પ્રભુ પોતે આ જગતની અંદર અવતાર લઈને આવેલા છે અને એ અવતારી કાર્ય કરવાને માટે જે યોગ આ અનુમતિને માટે જરૂરી છે, સેન્કશનને માટે એને જોઈએ એક જરૂરી છે, તે શ્રી અરવિંદ કરે છે. એ વિશાળ ભૂમિકા ઉપર કોઈ પદ્ધતિ નથી એની અંદર. શ્રી અરવિંદ સાક્ષાત્કારો ઉપર સાક્ષાત્કારો એમાં વર્ણવ્યા છે. ત્રીજા સર્ગની અંદર, ચોથા સર્ગની અંદર, પાંચમા સર્ગની અંદર સાક્ષાત્કારો ઉપર સાક્ષાત્કારો એમણે એક પછી એક કમ્પાઇલ જાણે એક પછી એક મૂકી આપ્યા હોય એમાં પદ્ધતિ સર આપણે યોગ કરવો હોય એમાંથી તો એમાંથી આપણને કોઈ સીધે સીધું માર્ગદર્શન મળે નહીં. જ્યારે વ્યક્તિ સ્વરૂપે આપણી અભિપ્સા કેવી રીતે ઉપર ઉઠવી જોઈએ એ પણ જરૂરી છે, કારણ કે માં ભગવતી ઇઝ એ મીડિયેટ્રિક્સ હુ બાઇન્ડ્સ અર્થ ટુ ધ સુપ્રીમ. આ પૃથ્વીને પરમ તત્વ સાથે જોડી આપનાર તત્વ એ માં ભગવતીનું તત્વ છે, અને માં ભગવતી આપણી અંદર રહેલા દિવ્યતાને રિપ્રેઝન્ટ કરે છે, દિવ્યતાનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે આપણી અંદર રહેલી દિવ્યતાને જગાડવા માટે, વ્યક્તિ સ્વરૂપની અંદર રહેલા પરમાત્માને જગાડવાને માટે એક પદ્ધતિસરના યોગની જરૂર છે, કે જે દરેક માણસ સમજી શકે કે હવે આ કરવાનું છે. પેલામાં તો સાક્ષાત્કારો ઉપર સાક્ષાત્કારો, કારણ કે ઉપરથી સંક્રમણ કરવાનું છે, પણ નીચે ઝીલવા માટે વ્યક્તિ જોઈએ. અને એ ઝીલવા માટેનું વ્યક્તિ આપણી અંદર રહેલી દિવ્યતા છે, એ સિવાય બીજું કોઈ ઝીલી શકે નહીં. અને શિવજી પોતાની જટાની અંદર જ ગંગાજીને ધારણ કરી શકે. આપણી અંદર રહેલી એ સાયકિક દિવ્યતા, એ પરમ તત્વના સેન્કશનને, પરમ તત્વએ આપેલી અનુમતિને પોતાની અંદર ઝીલી શકે અને કંઈક નવું સર્જન કરી શકે. પણ આ દિવ્યતાને ઉજાગર કરવાને માટે, આપણી અંદર રહેલી વ્યક્તિગત દિવ્યતાને ઉજાગર કરવાને માટે એક પદ્ધતિસરના યોગની જરૂર કદાચ શ્રી અરવિંદને સમજાઈ હશે. એટલે એમણે સાતમું પર્વની શરૂઆત કરી, અને સાતમા પર્વની અંદર સાવિત્રી કથાની અંદર જો કે એક વાત છે, અને એ કથાનો ઉપયોગ કરીને કદાચ એમણે એ આખું મૂક્યું હોય, કદાચની વાત નથી, આ આપણે સમજી શકીએ એવી વાત છે. કારણ કે સાવિત્રી જંગલની અંદર વસે છે ત્યારે સત્યવાને એક ડેરી કંડારી કાઢ્યું છે, અને એ ડેરી આગળ બેસીને ત્રિરાત્ર ઉપવાસ કરે છે. આપણે જે વટ સાવિત્રીનું વ્રત આપણી બહેનો કરે છે, તે વટ સાવિત્રી રૂપી વ્રત રૂપી ત્રિરાત્ર ઉપવાસ કરે છે એવી કથાની અંદર આખી વાત છે. એ ત્રિરાત્ર ઉપવાસ નું વર્ણન આખું શ્રી અરવિંદે આ સાતમા બુકની અંદર યોગ તરીકે વર્ણન કરેલું છે, અને એ યોગની અંદર આપણી અંદર રહેલી દિવ્યતાને આપણે કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ, અને એના દ્વારા વિશ્વ વિશાળ યોગને આપણે પ્રાપ્ત કરી શકીએ, એ પદ્ધતિસરની સાધના આપણને સાતમા બુકની અંદર વર્ણવવામાં આવી છે. એટલે એ માં ભગવતીનું પ્રતિનિધિત્વ કરે છે. માં ભગવતી આપણી અંદર રહેલી દિવ્યતાને ઉજાગર કરે છે, કે જેથી કરીને એ આપણી અંદર રહેલી દિવ્યતાને પરમ તત્વ સાથે જોડી શકે અને પરમ તત્વના પરમ આશીર્વાદને પોતાની અંદર સ્વીકારી શકે, અને એ સ્વીકારીને દિવ્ય જીવનની એક સર્જન આપણી અંદર કરી શકે. એટલા માટે એ સાતમા બુકની અંદર, એની અંદર ઘણી બધી તત્વો, ઘણા બધી વસ્તુઓ છે એની ગુહ્યતાઓની અંદર. આપણે પાંચમા કેન્ટો સુધી તો આપણે સમજી શકીએ છીએ ફાઇન્ડિંગ ઓફ ધ સોલ, પણ છઠ્ઠા કેન્ટોની અંદર જ્યાં વિશ્વ કે નિરંજન નિર્ગુણ નિરાકાર બ્રહ્મનો સાક્ષાત્કાર, અને એના તે પછીથી સર્વ વસ્તુની અંદર પરમાત્માનું દર્શન કરવું, એની અંદર બધી ગૂઢ વસ્તુઓ રહેલી છે. એની વાત લંબાણપૂર્વક તો થઈ શકે એમ છે નહીં, પણ કંઈક ઇંગિત કરીને આપણે આગળ વધીશું. આઠમા બુક તો આપણે જાણીએ છીએ, સત્યવાનનું મૃત્યુ થાય છે અને સાવિત્રી જંગલમાં ગયેલી છે અને ત્યાં આગળ સત્યવાનનું મૃત્યુ થાય છે, એ ટૂંકી વાત શ્રી અરવિંદે આઠમા પર્વની અંદર વર્ણન કરવામાં આવી છે. નવમા પર્વથી યમરાજા અને સાવિત્રીનો સંવાદ શરૂ થાય છે. ત્યાં આગળ શ્રી અરવિંદે બહુ યોજનાબદ્ધ રીતે આખી વસ્તુને મૂકી આપી છે. નવમી બુક, દસમી બુક અને અગિયારમી બુક. નવમી બુકની અંદર યમરાજા સાથે સીધે સીધો એન્કાઉન્ટર થાય છે, અને એની અંદર યમરાજા એ અંધકારનો પ્રતિનિધિ છે. એટલે આ રાત્રિની વાત આપણને કરવામાં આવે છે. પ્રથમ બુકના પ્રથમ કેન્ટોની અંદર પ્રતિકાત્મક ઉષાની વાત આવે છે. અહીંયા આગળ રાત્રિનું વર્ણન છે. એ અદ્ભુત રીતે રાત્રિનું વર્ણન એક પોઝિટિવલી કરેલું છે. એનો સારભૂત તત્વ આ રીતે છે કે આપણે મૂળભૂત રીતે જોઈએ તો બે પ્રકારની રાત્રિ સંભવી શકે છે. પ્રથમ સર્ગની અંદર, પ્રથમ પર્વના પ્રથમ સર્ગની અંદર પ્રતિકાત્મક ઉષાની અંદર જે રાત્રિનું વર્ણન કરવામાં આવ્યું છે એ રાત્રિ અચિતની રાત્રિ છે. એ અચિતનો આદિ અંધકાર છે, પરમ તત્વનો છાયો છે. ઇટ ઇઝ ધ સુપર કોન્શિયન્ટ વિચ ઇઝ ઇન્વર્ટેડ ઇન ટુ ધ ઇનકોન્શિયન્ટ. એ મૂળભૂત અંધકાર છે. પણ અહીંયા આગળ જે રાત્રિનું વર્ણન કરવામાં આવ્યું છે નવમી બુકની અંદર, એ રાત્રિ છે એ જ વર્ણન, પણ એનું 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 વર્ણન જરા જુદી રીતે કરવામાં આવ્યું છે. શૈલેન્દ્ર આંગડી કહે છે કે આ રાત્રિ એ આપણી માં છે, અને માના ખોળાની અંદર, માના ઉદરની અંદર આપણે રહીએ કે જેથી કરીને બહુ ઝડપથી આપણે આ પ્રકાશ ને પ્રત્યે ખુલ્લા ના થઈ જઈએ, ક્રમશઃ આપણે એના તરફ આગળ વધીએ. એટલા માટે આ રાત્રિની જરૂરિયાત રહે છે, આ અંધકારની જરૂરિયાત રહે છે. કારણ કે વેદની અંદર પણ નક્તો ઉષા, નક્ત અને ઉષા, રાત્રિ અને ઉષા એ બેનું વર્ણન કરવામાં આવ્યું છે. એ બંને બહેનો છે, અને એ બંને બહેનો એક જ અંતરાત્માનું સંવર્ધન પોતાની અંદર કરે છે. આ બહુ સ્પષ્ટ વસ્તુ છે કે ગીતાની અંદર જેને આપણે એમ કહેવામાં આવ્યું છે કે ધૂમો રાત્રિ યથા કૃષ્ણ શન માસા ઉત્તરાયણ ને દક્ષિણાયણની વાતો કરવામાં આવી છે, એ તો એક પ્રતિકાત્મક વસ્તુ છે. પણ શ્રી અરવિંદે એનું વિસ્તારપૂર્વક પોતાના સાહિત્યની અંદર ઉલ્લેખ કરેલો છે કે જ્યારે આપણે સાધના કરીએ છીએ ત્યારે કન્ટિન્યુઅસલી સીધે સીધા આપણે વિકાસ કરી શકતા નથી. એ વિકાસ શરૂઆતની અંદર વિકાસ રૂપે આવે છે, પછી એ પાછળ જતો રહે છે. એટલે સાધનાની અંદર પણ ડાર્ક પીરિયડ અને સાધનાના જાગડી કામ આગળ ચાલતું હોય એવા એવા પીરિયડ્સ આવે છે. એ મૂળભૂત રીતે ગીતાની અંદર દક્ષિણાયણ ને ઉત્તરાયણ, રાત્રિ અને દિવસ એના દ્વારા વર્ણવવામાં આવ્યું છે. પણ આ વસ્તુ એ રાત્રિ અને ઉષા એ બંને આપણી અંદર રહેલી દિવ્યતાનું સંવર્ધન કરે છે. કારણ કે ઉષા આપણી અંદર નવીન તત્વને લઈ આવે છે, રાત્રિ એને છુપાવી દે છે અંદર, કે જેથી કરીને એ બીજ રૂપે એનું સંવર્ધન થાય, એ ધીમે ધીમે અંદર એનો 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 વિકાસ થતો રહે. એટલે રાત્રિ અને દિવસ એ આપણી અંદર બંને રીતે આપણી અંદર એ એ કામ કરે છે. તો નવમી બુકની અંદર આ આખું એ વર્ણન યમરાજાના અને સાવિત્રીના સંવાદ દ્વારા આ વસ્તુનું વર્ણન કરવામાં આવ્યું છે. દસમી બુકની અંદર પછીથી યમરાજા પહેલાં તો બિલકુલ નકાર કરે છે, એ અંધકારનો પ્રતિનિધિ છે, અને અંધકારનો પ્રતિનિધિ હોય આ જગતની અંદર દિવ્યતા લાવી શકાય જ નહીં. એ સંપૂર્ણ, જાણે કે રાત્રિ સંપૂર્ણ નકાર કરે એમ એ સંપૂર્ણ નકાર કરે છે. દસમી બુકની અંદર એ કંઈક કંઈક, હા ભગવાન છે તો હશે, પણ એ તો ઉપર છે, અહીં શું, અહીં તો આ જગતના નિયમો રહેલા છે, આ તો અજ્ઞાનનું જગત છે, આ અજ્ઞાનના જગતની અંદર દિવ્યતા લાવી શકાય નહીં, એટલે ભગવાનનો સ્વીકાર કરે છે. પણ ભગવાનને આ જગત સાથે કોઈ લેવા દેવા નથી, ભગવાને જગત સર્જી અને એને આના હાથ ધોઈ નાખ્યા છે. એટલે કંઈક સ્વીકાર કરે છે, એટલે કંઈક ઉષા, કંઈક દ્વિગુણ સંધિ પ્રકાશ, ડબલ ટ્વાઇલાઇટ, એ ડબલ ટ્વાઇલાઇટનું જાણે કે વર્ણન આ દસમા બુકની અંદર કરવામાં આવ્યું છે. અને દસમા બુકના ચોથા કેન્ટોની અંદર સાવિત્રી વિસ્તારપૂર્વક આખી વસ્તુઓને સમજાવે છે, યમરાજાની સમક્ષ આર્ગ્યુમેન્ટ કરે છે, અને છેવટે યમરાજાને લાગે છે કે આમાં કંઈક તથ્ય છે. તથ્ય છે એવું નહીં, સ્વીકાર જાણતા તો હોય, પણ એક્સેપ્ટ કરવાની હોય છે. સી, દેવોને પણ પોતાનો સ્વભાવ બાધ્ય છે, બંધન કરતા છે, કારણ કે એ એક અભિવ્યક્તિ છે અને અભિવ્યક્તિ એ હંમેશા અનંતતા નથી હોતી, અનંતતાનું પ્રતિનિધિત્વ હોય છે. એટલે દેવોને પણ પોતાનો સ્વભાવ હોય છે અને એ સ્વભાવથી એ બંધાયેલા હોય છે. બધાને માટે વ્યક્તિ ગમે તેટલો મોટો હોય પણ અહીંયા આગળ આવિર્ભાવની અંદર, અભિવ્યક્તિની અંદર એનો સ્વભાવ એ સીમિત હોય છે. અંદર અનંતતા હોઈ શકે છે પણ બાહ્ય સ્વભાવની અંદર એને જીવનની અંદર જે કાર્ય કરવાનું છે તેટલી શક્તિ જ અને તેટલું જ જ્ઞાન એને આપવામાં આવેલું હોય છે. એટલે યમરાજાને પણ આ બધું સમજે છે, પણ જે સ્વભાવ દુર્ગા સપ્તશતીની અંદર જ્ઞાનીનામ વિજેતાંસી દેવી ભગવતી હિસા બલાદાકૃષ્ય મોહાય મહામાયા પ્રયચ્છતિ, જ્ઞાનીઓના ચિત્તોને પણ આ મહામાયા ફેરવાવે છે. એટલે આ આખી વાત યમરાજા અને સાવિત્રીના સંવાદ ઉપરથી લાંબા આર્ગ્યુમેન્ટ અને લાંબા કેન્ટો છે, છેલ્લો કેન્ટો ઘણો મોટો છે, પણ એની અંદર સાવિત્રી સમગ્ર વિશ્વનો પ્લાન અને આ દિવ્ય જગત છે અને આ દિવ્ય જગતના દિવ્ય તત્વો રહેલા છે અને એ દિવ્યતાનું પ્રતિનિધિત્વ આપણી અંદર રહેલી આકાંક્ષા, આશા, અભિપ્સા એ એનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે આ દિવ્ય તત્વો અહીંયા આગળ રહેલા છે, માટે એની મુક્તિ જરૂરી છે અને એની મુક્તિને માટે હું યત્ન કરવા માટે, પ્રયત્ન કરવા માટે અહીંયા આવેલી છું, માટે તું મારા રસ્તામાંથી હટી જા. જેમ રાજા મહાત થાય છે અને સ્વભાવ છે એટલે છેવટે એ સ્વીકાર કરતો નથી, પણ પ્રકાશ એની આજુબાજુ વીંટળી વળે છે અને એ અંધકારમાં પાછો જતો રહે છે. ત્યાર પછીથી 11મી બુકની અંદર અદ્ભુત અદ્ભુત વર્ણનો શ્રી અરવિંદે કરેલા છે. ત્રીજા બુકના ત્રીજા કેન્ટોની અંદર શ્રી અરવિંદ એક વાત કરે છે, થ્રી પાવર્સ ગવર્ન્ડ ઇટ્સ ઇરેશનલ કોર્સ ઇન ધ બિગિનિંગ એન અનનોઇંગ ફોર્સ ઇન ધ મિડલ એન એમ્બોડીડ સ્ટ્રાઇવિંગ સોલ ઇન ધી એન્ડ એ સાયલન્ટ સ્પિરિટ ડિનાઈંગ લાઈફ. આ સમગ્ર વિશ્વની ઇતિહાસ, આધ્યાત્મિક ઇતિહાસ જોઈએ તો આ ત્રણ વાક્યોની અંદર શ્રી અરવિંદ આપણને કહે છે, ઇન ધ બિગિનિંગ એન અનનોઇંગ ફોર્સ, માનવ સુધી જે શક્તિ વ્યક્તિગતની અંદર કે પદાર્થ તત્વની અંદર કામ કરી રહી છે એની અંદર જ્ઞાન નથી. પછીથી ઇન ધ મિડલ એન એમ્બોડીડ સ્ટ્રાઇવિંગ સોલ, જ્યારે આપણી અંદર આત્મતત્વની રચના થાય છે, દિવ્ય તત્વની રચના થાય છે, ત્યારે એ મથામણ કરે છે અને અજ્ઞાન ઉપર વિજય પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે, પણ એ મિડલ ટર્મ છે. ઇન ધી એમ્બોડીડ સ્ટ્રાઇવિંગ સોલ ઇન ધી એન્ડ એ સાયલન્ટ સ્પિરિટ ડિનાઈંગ લાઈફ. એ પરમ તત્વ છે, એ પરમ તત્વને જગત સાથે કોઈ લેવા દેવા નથી અને એ પરમ તત્વ એ આ જગતનો નકાર કરે છે. એ આપણે વેદાંતના જે છેલ્લા આધ્યાત્મિકતાના જે આપણી આધ્યાત્મિકતા આ રીતે જ ગયેલી છે કે કાં તો આ જગતમાંથી ચાલી જવું, મોક્ષ પ્રાપ્ત કરવો, અથવા તો ગોલોકની અંદર પ્રાપ્ત કરવું, પણ અહીંયા આગળ એકોહમ ભવિષ્યામનો એનો ગૂઢાર્થ આપણે સમજ્યા નથી, એ આપણી આધ્યાત્મિકતાનું લક્ષણ. એની એના ઘણા કારણો છે, એની આધ્યાત્મિકતાનું એક સાક્ષાત્કારની અંદર પણ એનું મૂળ રહેલું છે, પણ એ બધી વાત આપણે જવા દઈએ. પણ કહેવાનો ભાવાર્થ એ છે કે આ આધ્યાત્મિકતાની અંદર એક નવીન તત્વ શ્રી અરવિંદ આપણી સમક્ષ લઈ આવ્યા છે, પણ શ્રી અરવિંદ એને ટેસ્ટ કરવા માગે છે. એટલે યમરાજાની મહાત થયા પછીથી પણ, યમરાજા ઉપર વિજય પ્રાપ્ત કર્યા પછીથી પણ સીધે સીધું સત્યવાનને જીવંત કરી દેવામાં આવતો નથી, એ પરમ તત્વ પાસે એ માગણી મૂકવી પડે છે, પરમ તત્વમાં આરોહણ કરવું પડે છે અને પરમ તત્વ પોતે પ્રશ્નો કરે છે કે તું ઉતાવળ શા માટે કરે છે. પરમ તત્વ પોતે કહે છે, પરમ પ્રભુ સાવિત્રીને કહે છે કે આ જગતની અંદર આ દિવ્યતા લાવવાની વાત તો છોડી દે. અને સાવિત્રી ચાર વખત પસંદગી કરે છે અને ચાર વખત એ પરમ તત્વ પોતે કહે છે કે તું જગતને મદદ કરવાની વાત છોડી દે, હું તને શાંતિ આપું, પણ એ દિવ્ય શાંતિ તને આપું, એ શાંતિની અંદર રહે. પણ સાવિત્રી કહે છે કે ના ધાઈ પીસ ઓ લોર્ડ આ બૂન્ડ વિધ ઇન ટુ કીપ એમી ધ રોર એન્ડ રૂઇન ઓફ વાઇલ્ડ ટાઈમ ફોર ધ મેગ્નિફિસન્ટ સોલ ઓફ મેન ઓન અર્થ. ધાઈ કામ ઓ લોર્ડ દેટ બ્રિંગ્સ ધાઈ હેન્ડ્સ ઓફ જોય. એટલે આ જગતની અંદર મારે શાંતિ જોઈએ છે, ઉપરની શાંતિ તો મારી પાસે છે, ત્યાંથી તો હું આવું છું, એ તો મારું ઘર છે, મારે અહીંયા આગળ એ શાંતિ તારી જોઈએ છે. આવી રીતે ચાર વખત એને પરમ તત્વ લલચાવે છે કે આ બધું છોડી દે સત્યવાન ને સાવિત્રી, તમે બંને આ દિવ્ય જગતોની અંદર આનંદ કરો. એ તો કહે છે અમારું ઘર છે. ધી માઇટીએસ્ટ સોલ્સ, જે સમર્થ આત્માઓ છે, એ સમર્થ આત્માઓ જગતની અંદર કામ કરવા માટે આવેલા છે, જગતની અંદર કોઈ નવસર્જન કરવાને માટે આવેલા છે, અને હું એ આત્માનો પ્રતિનિધિ છું. માટે તું મને વરદાન આપ, તારા વગર, તારા આશીર્વાદ વગર આ કશું થઈ શકે નહીં, માટે તું મને આશીર્વાદ આપ. ત્યારે પરમ પ્રભુ કહે છે કે અહીં આગળ એની પસંદગી થઈ શકતી નથી, તું હજુ એનાથી ઉપરના જગતોમાં જા, ત્યાં આગળ આ પસંદગી થઈ શકે છે. બધી ગૂઢ વસ્તુઓ છે. અને ત્યાં આગળ આ તત્વોની પસંદગી થઈ શકે એમ છે, માટે તું ઉપર જા હજુ પણ. અને ત્યાં આગળ એના પહેલાં, આ આખી વસ્તુના પહેલાં, સાવિત્રી સમક્ષ એક મહાન સ્વરૂપ પ્રગટ થાય છે. ઓલ ગ્લોરી એન્ડ ઓલ ડિવિનિટી વેર કલેક્ટેડ હિયર ઇન અ સિંગલ ફોર્મ, ઓલ વર્શિપ્ડ આઈઝ લુક થ્રુ હિઝ આઈઝ થ્રુ વન ફેસ, હી બોર ઓલ ગોડ હેડ્સ ઇન હિઝ ગ્રાન્ડિયોઝ લિમ્સ, હી બોર ધ ક્રાઉન ઓફ ફોર ફોલ્ડ બીઈંગ, વિરાટ હિરણ્યગર્ભ પ્રાજ્ઞ અને તુરીય, એનો મુગટ એની અંદર ધારણ કરવામાં આવેલો હતો. એ અદ્ભુત વર્ણન, અતિમનસના આરાધ્ય દેવ, અતિમનસના અધિષ્ઠાતા દેવનું વર્ણન ત્યાં આગળ કરવામાં આવેલું છે. અદ્ભુત વર્ણનો છે. અને ત્યાર પછીથી આ પસંદગી કરવામાં આવે છે, અને પસંદગી થયા પછીથી પરમ તત્વ, પરમ પ્રભુ આશીર્વાદ આપે છે કે તું જા, તારી અંદર રહેલી અભિપ્સા એ મેં મૂકેલી છે, પણ જગતને તૈયાર કરવા માટે, જગતને સમજણ પડવી જોઈએ કે આ વસ્તુને માટે એ તૈયાર છે, અને અત્યાર સુધીની આખી તત્વ અને આ તત્વ એ બે વચ્ચે શું ફેર છે એનો જગતને પણ ખ્યાલ હોવો જોઈએ, તો એ માર્ગે યથાર્થ રૂપે પોતે ગતિ કરી શકે. અને એટલા માટે આ આ આ વસ્તુ પણ જરૂરી છે. એટલે ત્યાં આગળ તું કોણ છે? તું એક પરમ શબ્દ છે, ને પરમ શબ્દ મેં જ જગતની અંદર મૂકી આપેલો છે. સત્યવાન કોણ છે? તો કે સત્યવાન એ આ જગતનો આત્મા છે, અને એ જગતનો આત્મા ના ઉદ્ધાર કરવાને માટે મેં તને અહીં આગળ મોકલેલી છે. એ આખું વર્ણન જેમ સાવિત્રીના પ્રથમ પેજ ઉપર શ્રી અરવિંદે લખ્યું છે કે દિસ આ જે લેજન્ડ છે એ એક લેજન્ડ કરતાં પણ એની અંદર મહત્વ રહેલું છે. સત્યવાન કોણ છે, સાવિત્રી કોણ છે, અને રાજા અશ્વપતિ કોણ છે, આ આખી વાત શ્રી અરવિંદે જે લખેલી છે એ આખું એ વર્ણન ત્યાં આગળ 11મા બુકની અંદર ફરીથી આપણને મળે છે. અને પછીથી અતિમાનસ અહીંયા આગળ આવશે, અને અતિમાનવ જાતિ આવશે, વગેરે વગેરે આશીર્વાદ આપણા શાસ્ત્રોની અંદર આપણને ખબર છે કે મુખ્ય પાઠ પૂરો થઈ જાય ત્યાર પછીથી આનું રટન કરવાથી કે આનું અનુશીલન કરવાથી તમને શું લાભ થશે એ ફલશ્રુતિ હોય છે. તો 11મા બુકની અંદર જે છેલ્લા 10 પેજ છે એ આખી એ સાવિત્રીની ફલશ્રુતિ છે, શ્રી અરવિંદના યોગની ફલશ્રુતિ છે, શ્રી અરવિંદના પૂર્ણ યોગની ફલશ્રુતિ છે કે આમાં શું થશે ભવિષ્યની અંદર. તો કે ભવિષ્યની અંદર આ અતિમાનસ શક્તિ અહીંયા ઉતરી આવશે, માનવોની અંદર એ પોતાનું સ્થાન લેશે, અને માનવો અતિમાનવ બનશે, અતિમાનવ જગતનું સર્જન થશે. ઇવન ધ મેની શેલ મેક એન આન્સર, જે મલ્ટિટ્યુડ છે અહીં આપણે એક વસ્તુ સમજી લેવાની જરૂર છે કે વી શુડ નેવર એક્સપેક્ટ, અને શ્રીઅરવિંદે કદી એવો ક્લેમ કરેલો નથી કે ધ હોલ ઓફ હ્યુમેનિટી વિલ રાઈઝ ઇન્સ્ટન્ટલી. શ્રીઅરવિંદ શું કરી રહ્યા છે? શ્રીઅરવિંદ જગતની અંદર એક શક્યતા ઉત્પન્ન કરી રહ્યા છે, એક શક્યતાનું સર્જન કરી રહ્યા છે. અત્યાર સુધી જે જગતોની અંદર ઉત્ક્રાંતિ કદાચ શક્ય હતી, આરોહણ શક્ય હતું, એનું અવતરણ અને પૃથ્વી ઉપર એની ચરિતાર્થતા જે શક્ય ન હતી, એ શક્યતાને ચરિતાર્થ કરી આપે છે. પણ એનો અર્થ એવો નથી કે આપોઆપ સર્વ મનુષ્યોને અતિમાનવ બનાવી દેવામાં આવે. એ તો એક શક્યતા ઊભી કરી આપે છે, અને વ્યક્તિગત સાધના અને વ્યક્તિગત અધિકારીતા પ્રાપ્ત કર્યા વગર એ વસ્તુ આપણે સિદ્ધ કરી શકીએ નહીં. આ વસ્તુ બહુ સ્પષ્ટ છે. એટલે આપણા ઘણા મિત્રો ઘણી વખત એવું બોલતા સાંભળવામાં આવે છે કે અતિમાનસ હવે અહીં આગળ ઉતરી આવ્યું છે, એટલે હવે આપણે માટે બધું બહુ સહેલું કરી આપ્યું છે, એટલે આપણે કશું કરવાની જરૂર નથી, એવું નથી. હા, સહેલું ઘણું કરી આપ્યું છે. સહેલું શું કરી આપ્યું છે? તો કે જે સંઘર્ષ કરવો પડતો હતો, આપણી અંદર જો સાચી અભિપ્સા હોય અને સાચી સાધનાની સંનિષ્ઠા હોય તો એ આપણે માટે માર્ગ સીધો છે, સરળ છે. પણ એ વસ્તુ એટલી જ કરી આપે છે, પણ એનો અર્થ એવો નથી કે આપણે સાધના કરવાની જે જરૂર નથી. એ તો વ્યક્તિની જેટલી સી, હંમેશા એક વસ્તુ સ્પષ્ટ છે કે વ્યક્તિ પોતાની અંદર જે અધિકારીતા હોય તે જ સ્ટેટસને પ્રાપ્ત કરી શકે છે. એમએ થયેલો પ્રોફેસર હોય, એમએ થયેલો માણસ હોય, તે પોતાની સ્થાન પોતાના વ્યવસાયની અંદર શોધી લેતો હોય છે, એટલે એ વ્યવસાયનું જે સ્થાન છે એ એની ગુણવત્તા ઉપર, એના સ્ટેટસ ઉપર આધાર રાખે છે. તેવી જ રીતે અહીંયા ઉત્ક્રાંતિની અંદર પણ પોતે શું સ્થાન ધારણ કરશે એ પણ એની અંદર રહેલી સ્ટેટસ ઉપર આધારિત છે. માટે શ્રીઅરવિંદ એક જગ્યાએ લખ્યું છે કે આ યોગના ફળો એ માણસની તપસ્યાના પ્રમાણમાં આપવામાં આવતા નથી. આ સાધનાના પરિણામો, આ સાધનાના આશીર્વાદો, આ સાધનાના ફળો એ સાધનાની તપસ્યાના પ્રમાણમાં આપવામાં આવતા નથી, પણ સોલ્સ સ્ટેટસ એન્ડ સિન્સિયરિટી, એ બેના ઉપર આધારિત છે. સીધો દાખલો લઈએ કે કનૈયાલાલ ગાંગુલી, કોઈ વાંચ્યું હશે બધાએ બ્રેથ ઓફ ગ્રેસ, પંડિતજીએ લખેલી છે પુસ્તક, એમાં આશ્રમના જે બધા સાધકો હતા એ સાધકોની વાત લખેલી છે. બે કનૈયાલાલ ગાંગુલી હતા, બંગાળી હતા. શ્રી અરવિંદ એમને બોલાવે છે, કોકને કહે છે કે હવે તમે જ્યારે ફરી આવો ત્યારે એમને લઈ આવજો. પહેલે જ દિવસે આવીને ધ્યાન કરે છે, અને શ્રી અરવિંદ પછી પૂછે છે કે શું થયું તને, શું અનુભવ થયો? તો કે મને બહુ સારું લાગ્યું. આમ તો કે યુ ડોન્ટ નો વોટ હેપન, કહે છે. યોર હાયર માઇન્ડ ઇઝ ગેટિંગ સુપ્રામેન્ટલાઇઝ્ડ. યુ હેવ કમ ફ્રોમ અ વેરી હાઈ બિઈંગ. છેલ્લે માતાજી સાથે એમને મોકલે છે, અને પછી એ કહે છે કે માતાજી મને અંદરમાંથી અંદરથી મને મારું નામ મળ્યું છે. તો કે શું નામ છે? તો કે શુકદેવ. તો કે હા, ઉર્ધ્વના જગતોની અંદર હું તને એ નામથી બોલાવું છું. પણ હું શ્રી અરવિંદને પૂછીશ અને તને કાલે કહીશ કે આ વાત બરાબર છે. શ્રી અરવિંદ વિજય કન્સલ્ટ કરીને માતાજી કહે છે કે હા, તરુણા એ નામ બરાબર છે. હવે આપણે જો એનો તાળો મેળવવો હોય તો એનો શું થયો? એ શ્રીમદ ભાગવતની અંદર જે શુકમુખાલ અમૃતા દ્રવ સંયુતમ જે કહેવામાં આવ્યું છે કે શુકમુખાલ સુખદેવજીના મોઢામાંથી આ એક અમૃત સમાન ફળ પોપટ પોતે ચાંચ મારે, અને પછીથી એ ફળ આપણે માટે મીઠું છે એવું પુરવાર કરી આપે, એવું શુકમુખાલ અમૃતા દ્રવ સંયુતમ જે શુકદેવજીની વાર્તા કરવામાં આવી છે, એ શુકદેવજી શ્રી અરવિંદ આશ્રમની અંદર આગળની સાધનાને માટે આવેલા છે. એનું કારણ શું હતું? કે તે જમાનાની અંદર, તે યુગોની અંદર અતિમનસને પ્રાપ્ત કરવું એ શક્ય નહોતું, કારણ કે પૃથ્વી ઉપર એ શક્યતા જ ઘડી આપેલી નથી. આ પૃથ્વી ઉપર શક્યતા લઈ આવવાનું કામ અવતારી પુરુષો કરે છે, અને એ શક્યતા દરેક વ્યક્તિ પોતે સાધના કરી અને એની અંદર આગળ વધે છે અને એ શક્યતાને હવે એ પ્રાપ્ત કરવાને માટે સક્ષમ બને છે. આ શક્યતા ઊભી કરી આપવાનું કામ અવતારી પુરુષોનું છે. તો આપણે માટે એક મહાન શક્યતા શ્રી અરવિંદે કરી આપી છે અને એ શક્યતા દ્વારા આપણે ભગવાનનું કાર્ય કરવાને માટે દીક્ષિત થયેલા છે. આપણે માટે નહીં, ઈશોપનિષદની અંદર ઈશોપનિષદની વ્યાખ્યાની અંદર શ્રી અરવિંદે બહુ સુંદર વાત લખેલી છે અને તે કઠોપનિષદની અંદર કહેવામાં આવ્યું છે કે યમાઈ ભવિષ્ય વૃણુતે તેને લભ્ય. ભગવાન જેની પસંદગી કરે છે તે જ એને પ્રાપ્ત કરી શકે છે. આનો અર્થ શું? ઈશોપનિષદની અંદરનું રહસ્ય ઉદ્ઘાટન શ્રી અરવિંદે લખેલું કર્યું છે કે પરમાત્મા જ આ વ્યક્તિ સ્વરૂપે બનેલો છે અને વ્યક્તિ સ્વરૂપ બનેલો છે એની પાસે એનું કોઈ કારણ છે, એનો કોઈ હેતુ છે. એ હેતુ સિદ્ધ ન થાય સાવિત્રી અંદર પણ શિવને લખેલું છે, તને જે કામ સોંપવામાં આવ્યું છે તે તું કામ કર, બાકી તો અમૃતત્વ તો તારો જન્મસિદ્ધ અધિકાર છે. અમૃતસ્ય પુત્રા, આપણે અમૃતના પુત્રો છીએ, પણ જે કામ કરવા માટે ભગવાને માનવ જીવન તરીકે માનવ તત્વ તરીકે અહીંયા આગળ અવતરણ કરેલું છે એ કાર્ય પૂરું થાય, એ કાર્ય સિદ્ધ થાય તો એ આપોઆપ પોતાની માયા પાછી ખેંચી લે છે. પણ એને માટે ડબલ વસ્તુઓની જરૂર છે, નીચેથી અભિપ્સા અને ઉપરથી આશીર્વાદ. તો આ સાવિત્રીનું કંઈક વિહંગાવલોકન આપણે કર્યું. હવે પછીના ની અંદર આપણે થોડું આગળ વધીશું.
આપણે 30 મિનિટનો બ્રેક લઈશું. નીચે ચાની વ્યવસ્થા કરવામાં આવી છે અને બરાબર 11 વાગે અહીં પાછા હાજર થઈ જઈશું.